समय सार भगवान कुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा गाथा 324 थी 327 एनो स्वाध्याय पूरो थवा आव्यो छे। आ गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामी ना प्रवचनों नो महद अंश आपणे कर्यो छे, જે હવે શેષ અંશ બાકી છે તે પહેલા લઈએ અને પછી આગળનો સ્વાધ્યાય કરીશું। તો પ્રવચન રત્નાકર ભાગ 9મો પારા નંબર 205 એમાં ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પોતાનો સ્વભાવ તો જીન સ્વરૂપ વિતરાગ સ્વરૂપ જ છે। હવે કોઈ જીન બિંબનું દર્શન કરતા જીન સ્વરૂપ નિજ જ્ઞાયક સ્વભાવ પ્રતિ ઢળીને ઝૂકીને તેમાં જ એકાગ્ર થાય તો તેને નિજ સ્વરૂપનું જીન સ્વરૂપનું અંદર દર્શન શ્રદ્ધાન પ્રગટ થાય છે અને ત્યારે તેને નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે, અકર્મરૂપ થઈ જાય છે। ભગવાન આત્મા જીન સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે, એ પોતે પોતાના જીન સ્વરૂપનું એટલે કે જ્ઞાયક સ્વભાવનું દર્શન કરે છે ખરેખર તો, પણ એમ થતા પહેલા એ સમોસરમાં બેઠો છે તો સાક્ષાત તીર્થંકર ભગવાનના એ દર્શન કરે છે, એમની નિશ્રામ છે, અથવા તો એ મંદિરમાં બેઠો છે તો જીન બિંબનું દર્શન કરે છે। એ પોતે એ વખતે મંદિરમાં છે અને જીન બિંબનું દર્શન કરે છે અને જીન બિંબનું દર્શન કરતા એ જીન સ્વરૂપ પોતાનું જે સ્વરૂપ છે એવું જીન સ્વરૂપ એ નિજ જીન સ્વરૂપ નિજ જ્ઞાયક સ્વભાવ એ તરફ ઢળી જાય। બેઠો હતો મંદિરમાં અને એ દર્શન કરતો હતો જીન બિંબનું એટલે પ્રતિમાનું। શું કહે છે અહીંયા કે પોતે જીન સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે અને હવે એ જીનબિંબનું દર્શન કરે છે। જીનબિંબનું દર્શન કરતા જીન સ્વરૂપ પોતાનું જીન સ્વરૂપ છે એ તરફ ઢળી જાય છે। દર્શન તો જીનબિંબનું કરે છે એટલે જીનબિંબનું દર્શન કરતા પોતે એમાં દર્શન કરતા પછી પ્રભુ નો પુરુષાર્થ કેવો છે એનો વિચાર કરતા, પ્રભુના સ્વરૂપનો વિચાર કરતા પછી પોતે પોતાના સ્વરૂપ તરફ ઢળી જાય એટલે પોતાનું જે નિજ જ્ઞાયક સ્વભાવ છે, જે જીન સ્વરૂપ છે એ તરફ પોતે ઢળી જાય, ઝૂકી જાય અને એમાં જ એકાગ્ર થાય। તેમાં જ એકાગ્ર થાય લખ્યું છે ને, તેમાં એટલે જીન બિંબમાં એકાગ્રતાની વાત નથી પણ નિજ જ્ઞાયક સ્વભાવમાં પોતે એકાગ્ર થાય। બેઠો છે મંદિરમાં, જીનબિંબનું દર્શન કરે છે એટલે પ્રતિમાનું દર્શન કરતો હતો અને દર્શન કરતા કરતા ત્યાં બેસી અને પછી પોતે આગળ મનન મંથન ચિંતવન વિચારધારામાં આગળ વધ્યો અને પોતાના જીન સ્વરૂપ નિજ જ્ઞાયક સ્વભાવ પ્રત્યે પોતે ઢળ્યો, પોતે એ તરફ ઝૂકી ગયો અને એમાં પોતાના સ્વરૂપ વિશે એકાગ્ર થાય તો તેને નિજ સ્વરૂપનું એટલે જીન સ્વરૂપનું અંદર દર્શન શ્રદ્ધાન પ્રગટ થાય છે। એમાં પોતાના સ્વરૂપનું જ જે જીનેશ્વર ભગવાનનું સ્વરૂપ છે એવું જ પોતાનું પણ શુદ્ધ સ્વરૂપ છે એનું શ્રદ્ધાન થાય છે, એનું દર્શન થાય છે અને ત્યારે તેને નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે, અકર્મરૂપ થઈ જાય છે એટલે કે એની દશા સંવરરૂપ થાય છે અને એને નિર્જરા થાય છે અને એ વખતે સંવર પણ છે, નવા કર્મ બંધાતા પણ નથી। ત્યાં કર્મ તો કર્મના કારણે અકર્મપણે થઈ જાય છે. એટલે ખરેખર તો એ કર્મ છે, એ જળ છે, એનાથી જુદા છે, એનો તો સ્થિતિબંધ છે. એટલે એ કર્મ છે તે અકર્મરૂપે એ વખતે એની સ્થિતિ પૂરી થવાની હતી, એટલે એ અકર્મપણે થઈ ગયા. તો એમાં કાંઈ જીનબિંબ તેને અકર્મપણે કરી દે છે એમ નથી. વસ્તુ સમજાવવી આ છે કે એ મંદિરમાં બેઠો છે, જીનબિંબનું દર્શન કરે છે, પ્રભુની ભક્તિ કરે છે, અને પછી આગળ વધીને પોતે પોતાના નિજ જ્ઞાયક સ્વભાવ પ્રત્યે એ ઢળે છે તો એને સંવર થાય છે. ત્યાં એકાગ્રતા કરે છે ત્યારે એને સંવર થાય છે, ત્યારે પોતાના નિજ સ્વરૂપનું દર્શન થાય છે, અને એવું જ શ્રદ્ધાન થાય છે. એ વખતે સંવરની દશા છે અને નિદ્રા થાય છે, એટલે કર્મ છે એ અકર્મપણે થઈ ગયા. તો હવે એ કર્મ અકર્મપણે થઈ ગયા, કર્મ ચાલ્યા ગયા, તો એ તો એના કારણે ગયા. કર્મનો બંધ એ વખતે એ રીતે જ ઉદયમાં આવી અને એની નિદ્રા થવા લાયક હતો, તો એમ થયું કે જળ કર્મ છે એ જુદું દ્રવ્ય છે, એનો સ્થિતિબંધ હતો, એટલે એ પ્રમાણે એનો એ સમય હતો ત્યારે એ અકર્મરૂપે થઈ જાય છે. તો એમાં કોઈ એમ કે જીનબિંબના દર્શન કરતા થયું અને જીનબિંબે એને અકર્મપણે કરી દીધો, તો એમ નથી. પણ છતાંય વ્યવહારથી આવું કહેવામાં આવે, આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય કે સામે ભગવાનની પ્રતિમા હોય, પોતાને એવા ભાવ થયા હોય, અને એ વખતે એને પોતાના સ્વરૂપનું લક્ષ થતા, ત્યાં એકાગ્રતા થતા, આ પ્રકારે નિજરા થાય, કર્મ અકર્મપણે થઈ જાય, ત્યારે પછી એ વખતે એમ કહેવાય છે કે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હતો. અને આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જાણી અને વ્યવહારથી એમ પણ કહેવામાં આવે કે જીનબિંબના દર્શનથી નિત્ય અને નિકાચિત કર્મ ટળી જાય છે, આવું કહેવાય. પણ એ તો વ્યવહાર નહીં, કથન છે ભાઈ. એને એકાંતે તમે એમ પકડી લો અને પછી એમ જીનબિંબના દર્શન કરવા બેસી રહીએ ત્યાં મંદિરમાં, તો ત્યાં 1000 વર્ષ સુધી બેસી રહીએ તોય એ બને નહીં. પોતાના સ્વરૂપ તરફ એ ઢળે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થાય છે, નિર્મળ પરિણામ થાય છે, વિદરાગી દશા થાય છે, ત્યારે એ એમ બને છે. પણ એ વખતે સામે જીનબિંબ છે, તો પછી વ્યવહારથી એમ કહ્યું કે જીનબિંબના દર્શનથી એ કર્મ ટળી જાય છે. પણ એને ઉપચાર માત્ર સમજવો જોઈએ, અને જેવો એને ઉપચાર માત્ર ન સમજતા એમ જ માની લે કે એનાથી જ જીનબિંબથી જ એ કર્મ ટળી જાય છે, તો એ વાત બરાબર નથી, એ મિથ્યાત્વ છે. એટલે કહે છે કે પણ એને ઉપચાર માત્ર ન સમજતા એમ જ કોઈ માને તો 1,00,000 જીનબિંબના દર્શન કરે તો એ કર્મ ટળે નહીં અને તે મિથ્યા દ્રષ્ટિ જ રહે. કેટલું સરસ રીતે સમજાવ્યું છે. જો આમાં જીનબિંબના દર્શન ન કરવાની તો વાત જ નથી. એટલે તો કહ્યું કે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને નિમિત્ત નૈમિત્તિક સંબંધને લીધે વ્યવહારથી ઉપચારથી એમ પણ કહેવામાં આવે છે કે જીનબિંબના દર્શન કરતા કર્મ ટળી જાય છે. એ જ પ્રમાણે આપણે કહીએ છીએ નૌકાર મંત્રમાં 5 પદ છે. પંચ પરમેષ્ઠીને આપણે નૌકાર મંત્ર દ્વારા નમસ્કાર કરીએ છીએ, તો આપણે એમાં આગળ 5 પદ પછી બાકીના જે પદ છે એમાં એમ કહ્યું છે કે એ પ્રમાણે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરતા પાપનો નાશ થાય છે અને એ મંગલકારી છે એમ વાત કરવામાં આવી છે. તો ખરેખર એ 5 પદ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી જ કર્મનો નાશ થઈ જાય છે? ના, એમ નથી. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ એ શુભભાવ છે, એને લીધે તો પુણ્યનો બંધ પડે છે અને પાપ કરતા એ અટકે છે. વિકારી પાપના ભાવોમાં એ જતો નથી. એને નમસ્કાર મંત્ર છે એટલે એ સાચા હૃદયથી સમજી અને પંચ પરમેષ્ઠીને જ્યારે નમસ્કાર કરે છે ત્યારે એ શુભભાવમાં છે અને શુભભાવને કારણે એને પુણ્યનો બંધ પડે છે. અને એ વખતે શુભભાવ છે એટલે અશુભભાવ નથી, એટલે એને નવા પાપનો બંધ પડતો નથી. પણ બંધ તો પડે છે, પુણ્યનો બંધ તો પડે છે. પણ છતાંય વ્યવહારથી એમ કહેવામાં આવે કે એ પાપનો નાશ કરનારા છે, પાપનો નાશ કરનારા છે. એટલે જે વાત જે રીતે હોય એ રીતે સમજવી જોઈએ. હમણાં તો અહીંયા પેપરમાં કોઈક એક લેખ લખ્યો કોઈ સાધુએ, અને એમાં એમણે કઈક ક્રિયા બધી બતાવી દીધી કે કઈ રીતે કઈક એચીવ કરી શકાય. તો એમાં એમ કે પહેલું પદ ને તમે આ રીતે બોલો ને પછી અમુક ક્રિયા કરો તો પછી અમુક રીતે ફળ મળે. એમાં પાંચ પદ સુધીની તો વાત સમજ્યા, કેમ કે એમાં તો પંચ પરમેશ્વરની નમસ્કાર છે. પણ પછી આગળ વધીને એમને એમ કહ્યું કે એસો પંચ નમસ્કારો એમ પણ તમે એમ કે અમુક હજાર વખત બોલો તો અમુક ફળ મળે. હવે આવા ને આવા શું કહેવું, એમાં આવું પેપરમાં આવ્યું છે. પછી એના પછીનું પદ સર્વ પાવ પણાહણો એ બોલો તો પણ અમુક ફળ મળે. એટલે એ આટલી હજાર વખત આમ બોલવું ને આ રીતે વિધિ કરવી, એવી દરેક પદને આટલા હજાર વખત કે આમ બોલવાના અને પછી આ વિધિ કરવાની. હવે એ નૌકાર મંત્રને સમજાય નથી. એમાં પહેલા પાંચ પદ છે, એમાં પંચ પરમેશ્વરની નમસ્કાર છે, પછી તો એમાં એમ એનું ફળ શું છે એ દર્શાવ્યું છે. આવું હમણાં ગુજરાત સમાચારમાં આવ્યું ત્યારે થયું કરી રહી, અને પાછું આવું પાછા પોતે પોતાની બુદ્ધિનું આવું પ્રદર્શન કર્યું. પંચ પર નમસ્કાર મંત્રનું આખું સ્વરૂપે સમજ્યા નથી, બાકીના પદ છે શું છે. અને છતાંય પાછા આમ કે અને પાછા એ વાંચનારા તો અહીંયા એક કરોડ માણસો હશે ગુજરાતની અંદર, એમાંના કેટલાય ભોળા માણસો એમાંના પ્રયોગો એ ચાલુ કરી દીધા હશે. કેસો પંચ નમસ્કારો સૌ માણસો ના બધાના એક બાકીના ચાર જે રહ્યા પદ એ દરેકના ઉપર આ કરવાથી આ સાધી શકાય એમ. અને એ રીતે એની સાધના તો આ દુનિયાવી પદાર્થો પ્રાપ્ત કરવા માટે કરવાની હતી. આ કરવાથી તમને પૈસા મળે ને આ કરવાથી રોગ ચાલ્યો જાય ને આ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય એવું બધું હતું એનું ફળ. તો એવું લોકોએ પાછું ચાલુ કરી દીધું હશે કેટલાય લોકોએ. બોલ શું કરીએ, જૈન દર્શનના સ્વરૂપને સમજ્યા નથી એવા લોકો આવું બધું લખે છે, અને પોતે તો મિથ્યાત્વી છે અને પાછો મિથ્યાત્વનો પ્રચાર કરે છે. અહીંયા તો કહે છે કે ભગવાન આત્મા એક જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તેમાં વિકાર થાય એવી કોઈ શક્તિ નથી. તેથી પર્યાયમાં જે વિકાર થાય છે તે જ્ઞાનનું એટલે આત્માનું કાર્ય નથી. પર્યાયમાં જે વિકાર થાય છે એ આત્માનું કાર્ય નથી, થાય છે તો એની પર્યાયમાં જીવની પર્યાયમાં, છતાંય એને આત્માનું કાર્ય કહ્યું નથી. જે વિકાર થાય છે તે પ્રકૃતિના નિમિત્તે પ્રકૃતિને વશ થઈ પરિણમતા થાય છે. પ્રકૃતિ એટલે કર્મની પ્રકૃતિ, કર્મની પ્રકૃતિના નિમિત્તે એટલે કર્મના ઉદય આવ્યા છે ત્યારે એનું લક્ષ કરતા, પ્રકૃતિને વશ થઈને એટલે કે એનું લક્ષ કરતા પોતે પોતાના સ્વભાવ ભાવે રહેવો જોઈતો હતો, પોતાના સ્વરૂપને વિશે એ રમણતા કરતો રહેવો જોઈતો હતો. એને બદલે ત્યાંથી ચ્યુત થઈને જે કર્મની પ્રકૃતિના ઉદય આવ્યા છે એનું લક્ષ કરે છે, એટલે એમ કહેવાય કે એ પ્રકૃતિને વશ થયો. એટલે પ્રકૃતિ એ નિમિત્ત કારણ છે, કર્મની પ્રકૃતિના ઉદયો એ નિમિત્ત કારણ છે, અને એવા જે સંયોગો સર્જાયા છે એને વશ થતા જે પરિણામ થાય છે એ પરિણામ ચાર ગતિરૂપ પરિભ્રમણનું કારણ છે. એનું ફળ ચાર ગતિરૂપ પરિભ્રમણ જ છે. તેથી નિમિત્તની મુખ્યતાથી કહ્યું કે આત્મા અંગુ છે, કર્મ તેને ચાર ગતિમાં લઈ જાય છે. હવે આ વાત કઈ રીતે કરવામાં આવી, નિમિત્તની મુખ્યતાથી કહ્યું. કોઈ કે આ વાત કર્મ પ્રકૃતિને વશ થતા એને ચાર ગતિમાં ભ્રમણ થાય છે એ વાતને આ રીતે લીધી, નિમિત્તની મુખ્યતાથી સમજાવ્યું, ત્યારે એમ કહ્યું કે આત્મા પંગુ છે,
કર્મ આત્માને ચાર ગતિમાં લઈ જાય છે.
તો ખરેખર કઈ કર્મ એને વિકાર કરાવે છે, કર્મ એને ચાર ગતિમાં રખડાવે છે એવું તો નથી. એ પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને કર્મની પ્રકૃતિના જે ઉદય છે એનું લક્ષ કરે છે, એને વશ થાય છે, તો એવા પરિણામ થાય છે. કઈ કર્મ એને ચાર ગતિમાં લઈ જાય છે એમ તો છે નહીં. ત્યાં કર્મને લઈને વિકાર થાય છે અથવા કર્મ વિકાર કરી દે છે, કરાવી દે છે એમ તો છે નહીં. તો પણ કોઈ એમ જ માને કે મને કર્મના કારણે વિકાર થાય છે, અને કર્મના કારણે ચાર ગતિમાં રખડવું છે તો તે માન્યતા બરાબર નહીં હોવાથી તે મિથ્યા દ્રષ્ટિ જ છે. જેની માન્યતા એવી છે કે કર્મને કારણે મને વિકાર થાય છે અને કર્મને કારણે મને નવા કર્મનો બંધ થાય છે અને તેથી મારે ચાર ગતિના ભ્રમણ થાય છે, આવી જૈની માન્યતા છે. આવી તો ઘણા જૈનોની માન્યતા છે, ઘણા 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 લગભગ 95% જૈનોની આવી જ માન્યતા છે કે કર્મ જ વિકાર કરાવે અને એ કર્મને કારણે જ આ ભવના ભ્રમણ થાય છે. કેટલાય દીક્ષા લઈ અને સાધુ થયા છે એમની પણ આ જ પ્રકારે માન્યતા છે અને એ જ રીતે ઉપદેશ આપે છે. 5-1 વર્ષ પહેલાની વાત છે, એક ભાઈએ કર્મ વિશેની બધી માહિતી એકઠી કરી અને ત્યાં એમણે સ્લાઇડ બનાવી અને પછી એમણે ત્યાં અમેરિકાની વાત છે 100 સ્લાઇડ બનાવી અને પછી એમણે કોઈકને રિવ્યુ કરવા માટે કહ્યું. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી એમણે કોઈકને કહ્યું હતું, એમણે અતુલભાઈનું નામ આપ્યું, આપણા અતુલભાઈ ગાંધી, કદાચ અતુલભાઈ અત્યારે સ્વાધ્યાયમાં હશે. તો અતુલભાઈએ કહ્યું કે ના, આમાં મારું કામ નહીં, તમે એના કરતા રમેશભાઈ ને નો ઓપિનિયન લઈજો, એમની પાસે રિવ્યુ કરાવો. એ સ્લાઇડ મેં જયારે રિવ્યુ કરી ત્યારે એમાં ક્યાંય એવું તો આવતું જ નહોતું, એવું તો આવતું જ નહોતું કે આત્મા પરિપૂર્ણ છે અને આત્મા એ કર્મના ઉદય હોય તે છતાં પણ પોતે પોતાના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી શકે છે એવી આત્માની સર્વોપરિતા તો આવતી જ નહોતી, બલકે એનાથી વિરુદ્ધ વાત આવતી હતી કે કર્મ જ આત્માને રખડાવે છે, એ ટાઈપની જ બધી સ્લાઇડ હતી. પછી મેં કહ્યું કે આમાં તો ઘણી મોટી ભૂલ છે, કર્મ બધું કરે છે એમ નથી, આ કર્મ વિશે આ બધું લખ્યું તો બધું બરાબર, પણ થોડુંક એમાં સમજવાની જરૂર છે. આપણે 15 મિનિટ એમની સાથે ડિસ્કસ કરીએ અને પછી એમને કહીએ કે એ રીતે કરે. સ્લાઇડ બનાવનાર ભાઈ સમજી ગયા એમની સાથે ડિસ્કશન પછી કે વાત તો બરાબર છે. પછી મને કહ્યું કે તમે એ રીતે સ્લાઇડ બનાવી આપો, સ્લાઇડ તો તમે જે રીતે બનાવી છે એ જ રીતે ક્રમમાં એ રીતે યથાયોગ સ્થાને ગોઠવી દેજો, પણ આમે એવી વાત લઈ લો કે કર્મ ગમે તે હોય તે છતાં પણ આત્મા સર્વોપરી છે અને કર્મ તો પૂર્વે જે ભાવ કર્યા હતા એના પરિણામ સ્વરૂપ છે અને વર્તમાનમાં એનો સ્થિતિબંધ છે, એટલો સમય જે રહેવાનું છે પછી તો એ ચાલી જવાનું જ છે. એટલે આત્મા સ્વતંત્રપણે વર્તમાનમાં જ્યારે કર્મના ઉદય હોય ત્યારે પણ આત્મા સ્વતંત્રપણે પોતે પોતાની સાધના કરી શકે છે, પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ શકે છે, પોતે સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. આ વાતને તમારે અંદર ઉમેરી દેવાની, કેમ કે એ વાતને આપણે લઈએ નહીં અને કર્મને ભગવાન બનાવી દઈએ તો અનર્થ થઈ જાય. વર્તમાનમાં એમ જ ચાલી રહ્યું છે. હિન્દુમાં એવી માન્યતા છે કે ઈશ્વર બધું કરે અને જૈનમાં એવી ઊંધી માન્યતા ચાલી રહી છે કે કર્મ બધું કરે. ભાઈ કર્મ બધું કરે એમ નથી, કર્મને એનો સ્થિતિબંધ છે અને સ્થિતિબંધ પૂરો થતા તમે કાંઈ પણ નથી કરતા, છતાં એ તો ખરી જ જવાનું છે, એ નિશ્ચિત વાત છે. કોઈ કર્મ કાયમ બેસી રહેતું જ નથી, ગમે તેવા ખરાબમાં ખરાબ સંયોગો આવ્યા હોય તો પણ એ કંઈ કાયમ રહેતા નથી, નરકની ગતિ થઈ હોય તો પણ એ કંઈ કાયમ રહેતી નથી, દરેકને સ્થિતિબંધ છે. અને આ વાતને આપણે બહુ સારી રીતે પકડવાની છે અને એમાં બરાબર દ્રઢતા કરવાની છે, ખાસ કરીને જ્યારે એવા આપણને પ્રતિકૂળ સંયોગો આવ્યા હોય ત્યારે હંમેશા એવો જ વિચાર કરવાનો કે પૂર્વે મેં જે એવા ભાવ કર્યા હતા જેને કારણે પાપનો બંધ પડ્યો અને એવા પાપ કર્મનો આ ઉદય છે તો એનો સ્થિતિબંધ પણ જરૂરથી હશે અને એ સ્થિતિબંધ પૂરો થતા એ કર્મ ખરી જવાનું છે, એ કર્મ રહેવાનું નથી. તો મારે અત્યારે વર્તમાનમાં શાંતિ રાખવી જોઈએ, આર્ત ધ્યાન ન કરવું જોઈએ, દ્વેષ પણ ન કરવો જોઈએ, એમ જાતે સમજવાનું છે કે કોઈ પણ કર્મ છે એ ઉદયમાં આવ્યું છે તો એનો કાળ છે અને એનો કાળ પૂરો થતાં એની અવધિ પૂરી થતાં એ ખરી જવાનું છે. જેવું પાપ કર્મને માટે છે એવું પુણ્યના કર્મને માટે પણ સમજી લેવું. વર્તમાનમાં આપણને આટલી મિલકત મળી છે, આ બધી સગવડતાઓ મળી છે, આ બધું સારું શરીર આ બધું મળ્યું છે તો એમાં એ સમજી લેવું કે એ પણ કર્મનો ઉદય છે, એવી કર્મની પ્રકૃતિનો ઉદય છે, પુણ્ય પ્રકૃતિઓનો ઉદય છે, એટલે બધું મળ્યું છે પણ એને પણ સ્થિતિબંધ છે, એ પણ સમય પૂરો થતા ચાલ્યું જશે. એટલે વૃદ્ધાવસ્થા વખતે અનેક પ્રકારની નાની મોટી તકલીફો આવે તો એમાં વિચલિત ન થવું. એ કર્મની પ્રકૃતિના ઉદય આવ્યા છે, એનો સ્થિતિબંધ પૂરો થશે, ચાલ્યા જશે. આપણે સમતા જાળવવી, આપણે પોતાના સ્વરૂપનો વિચાર કરવો અને કર્મનું લક્ષ ન કરવું, કર્મને વશ ન થવું. કર્મને વશ થઈ જઈશું તો પછી ગમે તેવા ભાવ થશે, વિકારી પરિણામ થશે, હાર ધ્યાનના, ક્રોધના, દ્વેષના ગમે તેવા ભાવ થશે અને એમ કરતા નવા પાપ બંધ થશે. એના સ્થાને જેટલી બને તેટલી ક્ષમતા રાખવી. ક્ષમતા એટલે પોતાના સ્વરૂપનો જ વિચાર કરવો. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય એ વખતે યાદ કરી અને પોતાના સ્વરૂપનો વિચાર કરવો, પ્રભુના સ્વરૂપનો વિચાર કરવો, મુનિઓના સ્વરૂપનો વિચાર કરવો, શાસ્ત્રોની વાતનો વિચાર કરવો. આ જ કરવા જેવું છે. એ જે ઉદય આવ્યો છે એ ખરી જવાનો જ છે અને એ ખરી જતા ઘણી નિર્જરા થઈ જશે, ઘણી નિર્જરા થઈ જશે. તો અહીંયા ગુરુદેવે વાત બરાબર સમજાવી છે કે ભાઈ, ચાર ગતિમાં જે રખડવું થાય છે એ કર્મને કારણે નથી થતું, પણ પોતાની ભૂલને કારણે થાય છે. કર્મને વશ પોતે થાય છે, એ પોતાની ભૂલ છે, પોતાનો દોષ છે. પોતાના સ્વભાવથી ચ્યુત થઈને જ્યારે એ કર્મને વશ થાય છે, કર્મનું લક્ષ કરે છે અને જેવા ભાવે થાય છે એવા ભાવે થતા એને નવા કર્મનો બંધ પડે છે અને એમ ચાર ગતિમાં ભ્રમણ થાય છે. ગુરુદેવ કહે છે કે આ પ્રમાણે વ્યવહારથી કેટલીક વાત કહેવામાં આવી હોય તો એનાથી મોહિત ન થવું જોઈએ. વ્યવહારથી જે વાત કરવામાં આવી હોય એનાથી વિમોહિત ન થવું જોઈએ. છતાં પણ વ્યવહારથી જે વિમોહિત થાય છે એવા જીવો વ્યવહારના વચનને પકડીને પરદ્રવ્યનું કર્તાપણું માને છે. એમાં પરદ્રવ્ય હોય કે કર્મ હોય, એને પણ અહીંયા તો પરદ્રવ્ય કહી દીધું છે, એનું કર્તાપણું માને છે. તે લૌકિક જન હો કે મુનિજન હો, એ મિથ્યા દ્રષ્ટિ જ છે. અહીંયા તો વાત તેની ચાલી રહી હતી, પરદ્રવ્યનું કર્તાપણું જે માને છે તે મિથ્યા દ્રષ્ટિ છે એ વાત ચાલી રહી હતી. અને એમાં કેટલાક વ્યવહાર નયના જે કથનો છે એને ગુરુદેવે સમજાવ્યા.
આ રીતે આ ગાથાઓ ગાથા 324-327 અહીં પૂરી થાય છે.
હવે આગળ આ ગાથાઓ પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો કળશ છે. કહે છે કે હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કળશ 201. એકસ્ય વસ્તુન ઇહાન્યતનેન સાર્થમ સંબંધ એવ સકલોપી યતો નિષિદ્ધ તત કર્તૃ કર્મ ઘટનાસ્તિ ન વસ્તુ ભેદે પશ્યંત્વ કર્તુ મુનયસ્ય જનાસ્ય તત્વમ. કળશ 201 ના અર્થમાં કહે છે કે યતઃ ઇહ એટલે કારણ કે આ લોકમાં એકસ્ય વસ્તુન અન્યતરેણ સાર્ધમ સકલ અપી સંબંધ એક નિષિદ્ધ. એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે. શું કહે છે? આ લોકમાં એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ નિષેધવામાં આવ્યો છે. તત વસ્તુ ભેદે કર્તૃ કર્મ ઘટના અસ્તિન. તેથી જ્યાં વસ્તુ ભેદ છે અર્થાંત ભિન્ન વસ્તુઓ છે, વસ્તુઓ જુદી જુદી છે, ત્યાં કર્તા કર્મ ઘટના થતી નથી અથવા હોતી નથી. જ્યાં વસ્તુ ભેદ છે અર્થાંત ભિન્ન વસ્તુ છે ત્યાં કર્તા કર્મ ઘટના હોતી નથી, એટલે કર્તા કર્મ ની ઘટના બનતી નથી, થતી નથી. મુનય ચ જના ચ તત્વમ અકર્તુ પશ્યંતુ. એમ મુનિજનો અને લૌકિકજનો તત્વને એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપને અકર્તા દેખો. શું કહ્યું? કે આ લોકમાં એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, એટલે સઘળો સંબંધ છે એને નિષેધવામાં આવ્યો. એક વસ્તુનો બીજી વસ્તુ સાથેનો બધો જ સંબંધ છે એને નિષેધવામાં આવ્યો, એટલે કે એવો સંબંધ છે નહીં એમ સ્પષ્ટ કરવામાં આવ્યું. એક વસ્તુનો બીજી અન્ય વસ્તુ સાથે સઘળો સંબંધ નિષેધવામાં આવ્યો છે, એટલે પછી વસ્તુ ભેદ રહે છે. એટલે જે વસ્તુ એક છે એ તે પણ જ રહે છે, બીજી વસ્તુ સાથેના સંબંધને કારણે એ ભેદ ચાલ્યો જતો નથી. બે વસ્તુ છે તો બે વસ્તુનો સંબંધ સ્વીકારી અને એને એક માનવામાં આવે એમ બનતું નથી. એ બે વસ્તુ જુદી જુદી જ રહે છે, એટલે બંને વસ્તુ વચ્ચે ભિન્નતા છે. એટલે જ્યાં વસ્તુ ભેદ છે અર્થાત ભિન્ન વસ્તુઓ છે, ત્યાં પછી કર્તા કર્મ ઘટના, બે વસ્તુ વચ્ચે કર્તા કર્મપણાનો સંબંધ નથી, એવી ઘટના ઘટતી નથી. બે વસ્તુ વચ્ચે કર્તા કર્મ ઘટના હોતી નથી, એટલે કે એક વસ્તુ કર્તા થાય અને બીજી વસ્તુ એનું કાર્ય થાય, અથવા બીજી વસ્તુ એનું કર્મ થાય, અથવા બીજી વસ્તુમાં એ કાર્ય કરે, એવું કર્તા કર્મપણું હોતું નથી. અથવા તો બે વસ્તુ ભેગી થઈ અને ત્રીજી વસ્તુ બને એમ પણ થતું નથી. એમ મુનિજનો અને લૌકિકજનો તત્વને અકર્તા દેખો, તત્વને અકર્તા શ્રદ્ધો. કોઈ કોઈનું કરતા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છે એમ શ્રદ્ધામાં લાવો. કોઈ પણ પરદ્રવ્ય છે બીજા અન્ય દ્રવ્યનું અકર્તા છે, આ દ્રવ્ય છે તે બીજા દ્રવ્યનું અકર્તા છે, કોઈ કોઈનું કરતા નથી એમ શ્રદ્ધામાં લાવો. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ પ્રવચનમાં જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 206. શું કહે છે ગુરુદેવ? કે જુઓ, આ લોકમાં અનંત જીવ, અનંતાનંત પૂતગળ, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશ એક એક અને અસંખ્યાત કાળાણુઓ એમ 6 પ્રકારના દ્રવ્યો છે. અહીં કહે છે કે તે પ્રત્યેક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળો સંબંધ જ નિષેધવામાં આવ્યો છે. એક વસ્તુ છે તે અન્ય વસ્તુના અભાવ સ્વભાવ જ છે. એક વસ્તુ છે તે અન્ય વસ્તુના અભાવ સ્વભાવ જ છે. એટલે કોઈ પણ વસ્તુનો સ્વભાવ છે તે કેવો છે? કે એમાં અન્ય વસ્તુનો અભાવ હોય. કોઈ પણ અન્ય વસ્તુનો એમાં અભાવ હોય હોય ને હોય. અન્ય વસ્તુનો અભાવ એવો વસ્તુનો સ્વભાવ છે. દરેક વસ્તુનો સ્વભાવ એવો છે કે એની અંદર બીજી અન્ય વસ્તુનો અભાવ છે, અને એવો અભાવ જ રહે એવો વસ્તુનો સ્વભાવ છે. એક વસ્તુ છે તે અન્ય એટલે બીજી વસ્તુના અભાવ સ્વભાવ જ છે, એટલે કે બીજી વસ્તુનો એની અંદર અભાવ જ હોય, બીજી વસ્તુ એની અંદર હોય નહીં એવો જ દરેક વસ્તુનો સ્વભાવ છે. વાસ્તવમાં ભાઈ, પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુના અભાવથી જ સ્વતંત્ર ટકી રહેલી છે. દરેક વસ્તુ પોતે એ જ વસ્તુપણે રહી છે. એટલા માટે રહી છે કે એમાં બીજી વસ્તુ આવીને મળી જતી નથી. બીજી વસ્તુનો એમાં અભાવ જ છે. બીજી વસ્તુનો જો એમાં સદભાવ થાય, બીજી વસ્તુ એમાં આવીને મળી જાય, તો પહેલી વસ્તુ પોતે પોતાના સ્વરૂપે રહી શકે જ નહીં. એક દ્રવ્ય છે, એ દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય જો ભળી જાય તો એ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે રહી શકે નહીં, એનો નાશ થાય. પણ દરેક દ્રવ્ય ત્રિકાળ પોતાનું અસ્તિત્વ ટકાવીને રહ્યા છે એનો અર્થ એ થાય છે કે એની અંદર બીજી વસ્તુ ભળતી નથી, એટલે પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુના અભાવથી જ સ્વતંત્ર ટકી રહેલી છે. જો બીજી વસ્તુ એની અંદર ભળી જાય તો પહેલી વસ્તુનું જે અસ્તિત્વ છે એ રહે નહીં, એનો નાશ થઈ જાય. આપણે કહીએ છીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, એનું મૂળ કારણ આ છે કે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી નાખે તો પેલું દ્રવ્ય એ રૂપે રહી શકે જ નહીં, એટલે દ્રવ્યનો નાશ થાય. અને એમ દ્રવ્યનો નાશ થતા તો જગતના નાશનો પ્રસંગ આવે, એટલે એ માન્યતા તર્ક દ્વારા એ ખોટી ઠરે છે કે એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરે, એક વસ્તુ બીજી વસ્તુમાં ભળી જાય, એક વસ્તુનો સદભાવ બીજી વસ્તુમાં પણ હોય, એક વસ્તુનો પ્રભાવ બીજી વસ્તુ ઉપર પડે, આમાંનું કાંઈ થાય નહીં. જો એમાંનું કાંઈ પણ માનવામાં આવે તો પછી પહેલી વસ્તુનો નાશ થાય, અને એમ દ્રવ્યનો નાશ થતા તો જગતનો નાશ થાય. સિદ્ધાંતને બરાબર સમજવાના અને એની ઉપર બરાબર તર્ક લગાવીને સમજવાના, એનો બધો પછી વિસ્તાર કરવાનો. પ્રભાવની વાત આપણે ગઈ વખતે સ્વાધ્યાયમાં લીધી હતી, ગુરુદેવે સમજાવ્યું હતું કે ભાઈ કોઈ કોઈનો પ્રભાવ કોઈની ઉપર પડતો જ નથી, કોઈની ઉપર કોઈનો પ્રભાવ પડી શકે જ નહીં, એક દ્રવ્યનો પ્રભાવ બીજા દ્રવ્ય ઉપર પડી શકે જ નહીં. એમ થાય તો પહેલું જે દ્રવ્ય છે એના સ્વભાવ ભાવનો ઘાત થઈ જાય, એનો સ્વભાવ એવી રીતે બિલકુલ રહે જ નહીં, અને તો પ્રસંગ એવો આવે કે એ પહેલી વસ્તુ છે પોતાના સ્વભાવ ભાવે રહે નહીં, પણ એમ તો થતું નથી. આપણે એમ કહીએ છીએ કે આ ઘાતી કર્મ છે એના દ્વારા આપણા સ્વભાવ ભાવનો ઘાત થાય છે, પણ એ તો વ્યવહારના એનું કથન છે કે આત્માનો મૂળ સ્વભાવ, ત્રિકાળ સ્વભાવ, નાયક સ્વભાવ, એનો કાંઈ નાશ થતો નથી, એ તો એવો ને એવો જ રહે છે, અને એવો ને એવો રહે છે ત્રિકાળ, એટલા માટે તો આપણને સિદ્ધની પર્યાય પ્રગટ થાય છે, આપણે સિદ્ધની પર્યાય પ્રગટ કરી શકીએ છીએ. એટલે એ નાયક સ્વભાવ તો ક્યાંય જતો નથી. બેનશ્રીબેને કહ્યું છે ને કે આ જીવતો ઉભો છે ને, આ જ્ઞાયક જીવતો ઉભો છે ને ક્યાં જાય, ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ છે એ ક્યાંય જતો નથી. એ બધું ઉપચારથી કહેવામાં આવે કે જ્ઞાનાવરણીય કર્મને કારણે જ્ઞાન આચ્છાદિત થાય, અથવા તો જ્ઞાન સ્વભાવ એનો છે એનો ઘાત થાય. આ બધું વ્યવહાર નયના કથન છે. ખરેખર તો એ વખતે જીવ પરલક્ષે થયો છે, અને એનું પરલક્ષે થયો છે એટલે સ્વને છોડીને બહાર ગયો છે, એટલે એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે, ત્યારે એ અજ્ઞાન ભાવે થાય છે. બસ આટલી વાત છે. એથી કઈ દ્રવ્ય છે એનો કઈ નાશ થઈ જાય છે, દ્રવ્ય સ્વભાવનો નાશ થઈ જાય છે એમ તો બનતું નથી. એ વખતે થાય છે શું, તો કે એ પરનું લક્ષ્ય કરી અને રહ્યો છે ત્યારે એના જે જ્ઞાન સ્વભાવ છે ત્યાંથી એ ચ્યુત થયો છે એટલે એ વખતે ઉપાદાન અશુદ્ધ છે, અને એ વખતે એવા પરિણામ વિકારી પરિણામ થાય છે. પણ એથી કાંઈ મૂળ દ્રવ્ય છે એનો કાંઈ નાશ થયો, એના ગુણનો નાશ થયો એમ તો બનતું જ નથી. એટલે અહીંયા વાત કરે છે કે પ્રત્યેક વસ્તુ છે તે બીજી વસ્તુના અભાવથી જ સ્વતંત્ર ટકી રહેલી છે, પોતે પોતાના સ્વભાવ ભાવે છે, અને સ્વભાવ ભાવે ત્યારે જ રહી શકે કે બીજાનો હસ્તક્ષેપ થાય નહીં. આગળ બીજી વાત કરે છે ગુરુદેવ કે આ મારે આના વિના ન ચાલે એમ લોકો કહે છે ને, કે પૈસા વિના તો ચાલે જ નહીં એમ કહે છે ને. એક વસ્તુ ને બીજી વસ્તુ વિના ન ચાલે એવી કેટલાકની માન્યતા છે, એમાં પોતાની માન્યતા લઈ અને લોકો કહે છે કે ભાઈ મારે અમુક વસ્તુ વિના ન ચાલે, એટલે ગુરુદેવ એની વાત અહીંયા સમજાવે છે, પ્રેક્ટિકલ વાત સમજાવે છે કે આ મારે આના વિના ન ચાલે એમ લોકો કહે છે ને, આ વસ્તુ વિના ન ચાલે, પૈસા વિના તો ચાલે જ નહીં એમ કહે છે ને. તો અહીં કહે છે કે ભાઈ તારે એના વિના જ અનંત કાળથી ચાલે છે. તારે એટલે તું, એટલે ભગવાન આત્મા જીવ, તારે બીજી વસ્તુની જરૂર છે જ નહીં, બીજી વસ્તુનો તારામાં સદભાવ પણ નથી, અને બીજી વસ્તુનો તારામાં અભાવ છે, માટે જ તું આવો ટકીને રહ્યો છો, અને તારું આવું ટકીને રહેવાપણું છે એમાં તારે બીજી વસ્તુની જરૂર જ નથી, એટલે તારે બીજી વસ્તુ વિના ન ચાલે એવો પ્રશ્ન થતો નથી. શું કહે છે કે ભાઈ તારે એના વિના જ અનંતકાળથી ચાલે છે, એટલે પૈસા વિના જ અનંતકાળથી ચાલે છે. પૈસા કહેતા પછી બધું સમજી જવું કે લક્ષ્મી પણ આવી જાય, સંપત્તિ પણ આવી જાય, કાર પણ આવી જાય અને કોમ્પ્યુટર પણ આવી જાય. પણ છતાંય આપણે વ્યવહારથી કેટલીક વખત કહીએ છીએ કે ભાઈ એમ કોમ્પ્યુટર વિના ના ચાલે, નહીં તો પછી આ સ્વાધ્યાય કરવાનું અઘરું પડે. ભાઈ સ્વાધ્યાય સ્વાધ્યાયના કારણે થાય, વાણી વાણીના કારણે થાય, અને એ વખતે કોમ્પ્યુટરની જે દશા થવાની હોય ભૂતગળની એ રીતે થવાની હોય તે જ થાય. બધું નિશ્ચિત છે, ક્રમબદ્ધમાં બધા જ દ્રવ્યો છે એના પરિણામ જેમ થવાના હોય તેમ થાય જ. કોઈને કોઈથી કાંઈ થાય છે એમ છે જ નહીં, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે કે ભાઈ એક વસ્તુમાં બીજી વસ્તુનો અભાવ છે, માટે જ એ વસ્તુ એના મૂળ સ્વરૂપે ટકીને રહી છે. એવી રીતે તું ભગવાન આત્મા ખરેખર તો બીજી બધી વસ્તુના અભાવ રૂપે જ રહ્યો છો, એટલે તારે અનંતકાળથી બીજી વસ્તુના સદભાવ વિના જ રહેવું થયું છે. તું અનંતકાળથી એવો ને એવો રહ્યો છો એટલા માટે કે બીજી વસ્તુ તારામાં ભળી નથી, એના વિના જ તારે ચાલ્યું છે. જો બીજી વસ્તુ તારામાં ભળી હોત તો તારા સ્વરૂપનો નાશ થયો હોત, તારા દ્રવ્યનો નાશ થયો હોત, પણ એમ તો બનતું નથી. એટલે કે છે ભાઈ તારે એ બીજી વસ્તુ વિના જ અનંતકાળથી ચાલે છે, એક વસ્તુને બીજી અનંત વસ્તુના વિના જ ચાલે છે. જો એમ ન હોય તો અનંત વસ્તુઓ અનંતપણે રહે જ નહીં, બધી મળી અને એક થઈ જાય. જો તારે પૈસા વિના ન ચાલે તો તું જડ પૈસામય થઈ જાય, પણ એમ છે નહીં. તેથી કહે છે જ્યાં ભિન્ન વસ્તુઓ છે ત્યાં કર્તા કર્મ ઘટના હોતી નથી. મૂળ કળશની વાત હવે લીધી કે શું છે વાત, કે જ્યાં વસ્તુઓ ભિન્ન છે, જુદી જુદી વસ્તુઓ છે, ત્યાં કર્તા કર્મ ઘટના હોતી નથી. શું કહ્યું કે આત્મા કરતા અને પર વસ્તુ એનું કાર્ય, એમ ભિન્ન વસ્તુઓમાં કરતા કર્મ ઘટના હોતી નથી. આ દેવ ગુરુ આદિ કરતા અને તારી નિર્મળ પર્યાય એનું કાર્ય, એમ કરતા કર્મ ઘટના હોતી નથી. કોઈના આશીર્વાદથી આપણને સમ્યક દર્શન થઈ જાય આપણી એવી માન્યતા છે ને, એથી ઘણાની માન્યતા છે. આશીર્વાદ મળે તો થાય એવી વિધિ પણ કરવામાં આવે છે, એવી વિધિ પણ કરવામાં આવે છે, જ્ઞાન વિધિ પણ કરાવવામાં આવે છે. ઘણા પ્રકારે વાત છે. કેટલાક લોકો એવી રીતે માને છે કે બીજ જ્ઞાન આપવામાં આવે છે અને બીજ જ્ઞાન આપે ત્યારે આ થાય છે, પણ એનો અર્થ સમજ્યા નથી. એમને એમ છે કે એ રીતે એમ કંઈક કરીએ તો થાય. અહીંયા કહે છે કે એમ બને નહીં, સિદ્ધાંત પ્રમાણે કોઈ કોઈનું કાર્ય કરે નહીં. એ બધા વ્યવહાર નહીંના કથન છે. બીજ જ્ઞાન આપવામાં આવે છે એ તો વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. આ આપણે શાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ અને ગુરુદેવ આપણને જે આ આપી રહ્યા છે એ બીજ જ્ઞાન જ છે. ગુરુદેવ આપણને જે સમજાવી રહ્યા છે એ બીજ જ્ઞાન જેવું જ છે, બીજું કાંઈ નથી. એમાં બીજ જ્ઞાનમાં વિશેષતા કાંઈ નથી. ફેર એટલો પડે કે તમે કોઈક જગ્યાએ ક્યાંક અટક્યા છો તો ત્યાં તમને પ્રશ્ન કરો છો અને તમારું સમાધાન થઈ જાય છે, બસ આટલી વાત છે. પછી તમારા પોતાના પુરુષાર્થથી જ તમને સમ્યક દર્શન થાય છે. અથવા તો બીજી રીતે કહીએ કે ચાવીરૂપ કોક વાત આપવામાં આવે અને એ વાત ઉપર મનન મંથન ચિંતન કરતા કરતા જીવ પોતે પોતાના સ્વરૂપ તરફ ઢળી જાય એટલે એને સમ્યક દર્શન થાય છે. ત્યાં એમ કહેવામાં આવે કે જે ચાવીરૂપ વાત સમજાવવામાં આવી એ બીજ જ્ઞાન છે. સુગાનીજીને ગુરુદેવ પાસે આવ્યા પ્રવચનમાં સાંભળ્યું કે રાગથી આત્મા જુદો છે અને આ ચાવીરૂપ વાત હતી એ એમને માટે બીજ જ્ઞાન સાબિત થયું, અને એવા બીજ જ્ઞાન દ્વારા એમણે પોતે પોતાના પુરુષાર્થથી આખી રાત મનન મંથન ચિંતન કરી અને સ્વરૂપને વિશે એકાગ્રતા કરી અને સમ્યક દર્શન પ્રગટ કર્યું. આખી રાત બેસી રહ્યા અને પછી સવારે સમ્યક દર્શન લઈને ઉભા થયા તો એમાં એ બીજ જ્ઞાન થયું. એટલે એવા બીજ જ્ઞાન વિશે કૃપાળુદેવના પત્રોમાં પણ એ રીતની વાત આવે
પણ એનો અર્થ સમજવો જોઈએ કે જે વ્યવહાર નયના કથન છે, જે અપેક્ષા સહિતના કથન છે, એને જેમ છે તેમ સમજવા જોઈએ. જે સિદ્ધાંતની વાત છે એની સાથે એ વ્યવહાર નયના કથન છે એને વિરોધાભાસ છે જ નહીં, આપણી સમજમાં વિરોધાભાસ છે. વિરોધાભાસ આપણી સમજમાં છે. બીજ જ્ઞાન વિશે પહેલા ઘણું બધું મેં વાંચ્યું છે, ઘણું હું સમજ્યો છું, અને ગુરુદેવની આ વાતની સાથે એને સરખાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ બીજ જ્ઞાન છે. બીજ જ્ઞાન કઈ કોઈકના આશીર્વાદ કે સ્પર્શ થઈ જાય માટે એને થાય છે એમ નથી, એને થવાનું જ છે. એને સમ્યક દર્શન એના પોતાના પુરુષાર્થથી થવાનું છે, ત્યારે એને ચાવીરૂપ કંઈક વાત મળી જાય છે, એનું કંઈક સમાધાન થઈ જાય છે, અને એમાં એ નિમિત્ત કારણ છે. એટલે કોઈ કોઈથી કાંઈ થતું જ નથી. વસ્તુઓ ભિન્ન છે એટલે બે વસ્તુ વચ્ચે એવો કર્તા કર્મનો સંબંધ નથી, એવી કર્તા કર્મ ઘટના હોતી નથી. આત્મા કર્તા અને પર વસ્તુ એનું કાર્ય એમ ભિન્ન વસ્તુઓમાં, ભિન્ન વસ્તુ બે વસ્તુ થઈ ને, આત્મા અને પર વસ્તુ, એમ ભિન્ન વસ્તુઓમાં કર્તા કર્મ ઘટના હોતી નથી. આ દેવ ગુરુ આદિ કર્તા અને તારી નિર્મળ પર્યાય એનું કાર્ય એમ કર્તા કર્મ ઘટના હોતી નથી. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, આ તો જૈન પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આવેલો મૂળ સિદ્ધાંત છે. જગતમાં અનંતા દ્રવ્યો છે, તેમાં કોઈ દ્રવ્ય કોઈ સમયે કાર્ય વિનાનું ખાલી હોતું જ નથી. જો હવે તર્કથી પણ સમજી લઈએ, ગુરુદેવ શું કહે છે કે આટલા બધા દ્રવ્ય છે, અનંત દ્રવ્ય છે, છ પ્રકાર દ્રવ્યના કયા, પણ દ્રવ્ય સંખ્યાએ તો અનંત અનંત છે ને, તો દરેક દ્રવ્યનો જો વિચાર કરીએ તો એ દ્રવ્ય પોતે પરિણમે છે કે પરિણામ કરવા વિનાનું એમને એમ ખાલી રહી જાય છે? પરિણામ કર્યા વિનાનું રહે છે કોઈ દ્રવ્ય? કોઈ દ્રવ્ય કોઈ સમયે, કોઈ પણ સમયે, એક પણ સમય એવો ખાલી જતો નથી, કોઈ પણ સમયે એ કાર્ય વિનાનું ખાલી હોતું જ નથી. એનું પરિણમન તો છે જ, દ્રવ્યત્વ ગુણ છે તો પછી પરિણમન થાય, થાય ને થાય જ છે. એ દ્રવ્ય છે, દ્રવ્ય એટલે દ્રવ્ય, કાર્ય કહો કે પર્યાય કહો એક જ વાત છે. કાર્ય થાય છે એટલે પરિણામ આવે છે, પરિણામ આવે છે એ નવી દશા છે. એટલે કાર્ય કહો કે પર્યાય કહો એક જ વાત છે. તેથી એના કાર્યને એટલે કે દ્રવ્યના કાર્યને કોઈ બીજો કરે એમ ત્રણ કાળમાં હોવું અસંભવ છે. પોતે પોતાનું કાર્ય કરે છે એ પોતે એક સમય માટે પણ પરિણમન વિનાનું છે જ નહીં, તો પછી બીજું કોઈ દ્રવ્ય એને પરિણમાવે છે એ વાત ક્યાં રહી? એટલે કહે છે કે તેથી એ દ્રવ્યના કાર્યને કોઈ બીજો કરે એમ ત્રણ કાળમાં હોવું અસંભવ છે. આ ન્યાય છે, ન્યાય સમજાય છે કે નહીં? દ્રવ્ય પોતે પરિણમે છે તો પછી બીજાએ એમાં કાંઈ કરવા પણ રહેતું નથી. અહીંયા આપણે કોઈ દ્રવ્યને પરિણમાવવા નીકળીએ ત્યારે એમ વિચાર કરીએ કે પેલું દ્રવ્ય પણ પરિણમી રહ્યું છે કે નથી રહ્યું, એ કાંઈ કરશે કે નહીં કરે, એ પોતાનું કાર્ય કરશે કે નહીં કરે, કે આપણે કરાવવું પડશે. આ વાત ઉપરથી એક વાત યાદ આવે છે. અમારા એક મિત્ર છે, એમની સાથે અમારા શાળા કારમાં જતા હતા, અહીંયા સુરતની જ વાત છે. તો એ મિત્ર, એ બંને મિત્ર પાછા, એટલે એ મિત્ર કાર જરા રફ ચલાવતા, એટલે વળાંક આવ્યો, એટલે અમારા શાળાએ કહ્યું કે ભાઈ જરા ધ્યાન રાખ ને, પેલો પેલી બાજુથી આવે છે ને પાછો, ક્યાંક તું તેની જોડે એક્સિડન્ટ કરી બેસીશ. તો આ મિત્રએ જવાબ આપ્યો કે એ તો પેલો દેખશે કે નહીં, કે પેલો કઈ કરશે કે નહીં, પેલો એ કઈક કરશે કે નહીં એમ કે, મારે શું કરા જોવું, એ એનું કામ કરશે ને. પણ એ વાત ત્યારે તો બહુ હસવું આવ્યું, પણ પછી જયારે આ શાસ્ત્રની વાત વાંચતા વાંચતા ઘણી વાર એ વાત યાદ આવે છે. એટલે મેં એ વાતને અહીંયા એ રીતે બેસાડી છે કે આપણે બીજા દ્રવ્યને પરિણમનનો વિચાર કરીએ કે એનું હું આમ કરું, એનું તેમ કરું, પણ પેલું દ્રવ્ય એ પોતે પરિણમશે કે નહીં પરિણમે, કે આપણે જ એને પરિણમવું છે? એટલે મને એ મિત્રની જે વાત છે એ હવે એમ લાગે છે કે એમાંથી તો મૂળભૂત સિદ્ધાંતની વાત સમજાય છે. એ અસવા જેવી વાત હતી કે પેલો એ કઈક કરશે કે નહીં કરે, એટલે કે હું એકલો ધ્યાન રાખું એનું, એ કઈક કરશે ને એની જવાબદારી છે. તો આપણે એ વાતને આ રીતે પકડીએ કે આપણે બીજા દ્રવ્યના પરિણામો કરાવવા માટે બહુ ઉત્સુક થઈએ છીએ, બીજાનું આમ કરાવી દઉં, બીજાનું તેમ કરાવી દઉં. તો જરાક થોભીને આપણે આ અભિગમ અપનાવીએ કે બીજો એ કઈક કરશે કે નહીં કરે, કે મારે જ કરાવવાનું, તો પછી જે પરદ્રવ્યના પરિણમન કરાવવાની જે આપણી વૃત્તિ, પરદ્રવ્યના પરિણમન કરાવવા માટે આપણે ખૂબ ઉત્સાહિત થઈ જઈએ છીએ, એ બધું સમી જાય, શાંત પડી જાય કે ના ના એનું કાર્ય કરતું જ હશે ને, કેટલી શાંતિ થઈ જાય છે. પરદ્રવ્યના પરિણમન કરાવવા, બીજાના કામો કરવા, બીજાના કામો હું કરું, બીજાને આમ કરાવી દઉં, બીજાને તેમ કરાવી દઉં, આ માન્યતા અનાદિની પડી છે. એ મોટામાં મોટું મિથ્યાત્વ છે, એ કર્તૃત્વનું મિથ્યાત્વ છે, એ કરતા ભાવનું મિથ્યાત્વ છે. બીજાના કાર્યો હું કરું, કરાવી દઉં, એ માન્યતા એ મિથ્યાત્વ છે, મોટામાં મોટું મિથ્યાત્વ છે. અને એને કારણે જીવ રખડે છે. કેમ રખડે છે? કે એ કર્તૃત્વને કારણે એ જીવ બહારમાં ને બહારમાં જ રહ્યો છે, એને સ્વનું લક્ષ્ય જ થતું નથી. પરના કાર્યો કરવા જવું છે પણ સ્વ તરફ દ્રષ્ટિ કરવી નથી. એટલે જો એ પરના કાર્યો કરવા જવું છે, પરના કાર્યો પોતે કરી શકે છે, પરના કાર્યો આટલા મારે કરવા છે, એમાંથી જો નવરો પડે તો સ્વ તરફ વળે. એટલા માટે મહાપુરુષોએ એમ કહ્યું કે ભાઈ તું અકર્તા છો, તું પરના કાર્યો કરી શકતો જ નથી. જ્યાં સુધી તારી આ દ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી તું નવરો નહીં પડે. તું પરના કાર્યો કરી તો શકતો નથી, પણ તારા મનમાં એમ છે કે તું પરના કાર્યો કરી શકે છે, એટલે તું ત્યાં જ રોકાયેલો રહે છે, તારા વિકલ્પો ત્યાં જ રહ્યા છે, આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું, અને આવા વિકલ્પોમાં તું રાચી રહ્યો છે, માટે જ તને સ્વનું લક્ષ્ય થતું નથી. આમ શુભાવ કરું ને આ આમ કરું ને આનું આમ કરી દઉં ને આમ દાન ને આમ હું નિમિત્ત બનું ને, ત્યાં બારમાં ને બારમાં જ રોકાઈ રહ્યો છે, એટલે સ્વનું લક્ષ્ય થતું જ નથી. એટલે સૌથી પહેલી વાત મહાપુરુષો એ કરી કે ભાઈ તું પરના કાર્યો કરી શકતો જ નથી. અને એવો અકર્તા ભાવ લાવવા માટે મહાપુરુષો એમ કહ્યું કે તું સિદ્ધના સ્વરૂપનો વિચાર કર, સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કર, સર્વજ્ઞના સ્વરૂપનો વિચાર કર, અરિંદ ભગવાનના સ્વરૂપનો વિચાર કર, એમણે જે પ્રાપ્ત કર્યું છે એમના કેવળ જ્ઞાનનો વિચાર કર, એમની સર્વજ્ઞતાનો વિચાર કર, અને એનો વિચાર કરીશ તો તને સહજ રીતે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થશે. કેમ કે એમને સર્વજ્ઞપણું છે એટલે પર્યાયો નિશ્ચિત છે, જે પરિણામ થવાના છે એ નક્કી છે, એનો સમય પણ નક્કી છે, તો જ એવી સર્વજ્ઞતા સંભવે, તો જ એવું સર્વજ્ઞપણું હોય. અને એમ જ્યારે તને નિર્ણય થાય છે તો જ તું સર્વજ્ઞનો સાચો નિર્ણય કરે છે, એમની સર્વજ્ઞતાનો નિર્ણય કરે છે, સર્વજ્ઞને તો જ તું સારી રીતે સાચી રીતે સમજો છો. એટલે એમાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય આવી જાય છે, કેમ કે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય વિના સર્વજ્ઞતાનો નિર્ણય થતો નથી. હવે આમ થાય છે, પર્યાયો નિશ્ચિત થઈ જાય છે, ક્રમબદ્ધ પર્યાય છે, તો પછી તારે પરમા કરવાપણાનો પ્રશ્ન રહેતો જ નથી. એટલે અકર્તા ભાવ આવે છે, અને એવો અકર્તા ભાવ આવતા તું હવે નવરો થયો. અત્યાર સુધી તું પરના કામો કરવાની વૃત્તિ દાખવી અને વિકલ્પોમાં રાચી રહ્યો હતો, ત્યાંથી હવે તું નવરો પડ્યો કે હું પરનું કાંઈ પણ કરી શકતો નથી, એમ તને હવે નક્કી થયું, એટલે તું પરથી બધેથી પાછો વળી અને સ્વ તરફ વળે છે. અને સ્વ તરફ વળે છે ત્યારે ભેદ જ્ઞાનનો પ્રશ્ન આવે કે ત્યારે કેટલું પર છે, ક્યાં ક્યાંથી તું પાછો વળીશ, એટલે પરના કાર્યો નથી કરી શકતો એટલે પર શું છે? તો કે આ જગતના પદાર્થો બધા છે, સ્વજનો છે, આ શરીર છે, અને પોતાને થતા વિભાવ ભાવ એ બધું પર છે, એ બધાથી તું જુદો પડે છે, એ બધાથી તું જુદો, એ બધા પર છે, એના કાર્યો તું કરી શકતો નથી, એટલે એ બધાથી જુદો તું સ્વ, એટલે ત્યાં સ્વ અને પરનું ભેદ જ્ઞાન, અને એમ તું સ્વ તરફ વળે છે. અને એક વખત સ્વ તરફ વળે છે અને ત્યાં એકાગ્રતા કરે છે તો સમ્યક દર્શન થાય છે. ગુરુદેવ આ વાતને આપણને વારંવાર સમજાવે છે, કહે છે કે જગતના આ બધા પદાર્થો જે છે એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. જગતમાં અનંતા દ્રવ્યો છે, તેમાં કોઈ દ્રવ્ય કોઈ સમયે કાર્ય વિનાનું ખાલી હોતું નથી. એનું કાર્ય કરે છે, એના પરિણામ થાય છે, કાર્ય કહો કે પર્યાય કહો. તો તેથી એના કાર્યને કોઈ બીજો કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. આ ન્યાય છે, અને આ ન્યાયને સમજીએ છીએ ત્યારે દ્રવ્યની સ્વતંત્રતા સમજાય છે. એટલું નહીં પરંતુ એમાંથી તો અકર્તા ભાવની વાત આવી જાય છે. ભગવાન તારી ચીજને બીજી ચીજ સ્પર્શતી નથી, એટલે પોતે ભગવાન આત્મા ત્રિકાળ એવો ને એવો જ રહ્યો છો, એવો ને એવો શુદ્ધ રહ્યો છે, એને બીજી ચીજનો સ્પર્શ થયો નથી. એટલે આ વિકારી ભાવ વિકારી પર્યાયો અનંત કાળમાં અનંત થયા, એનો પણ એને સ્પર્શ થયો નથી. એ શુદ્ધ એવો ને એવો જ રહ્યો છે અને બીજા તારા પરિણામ કરતા નથી, બીજા તારા પરિણામ કરાવી દેતા નથી. એ વાતને અહીંયા ગુરુદેવ યાદ કરીને કહે છે કે ત્રીજી ગાથામાં એ વાત આવી કે ભગવાન તારી ચીજને બીજી ચીજ સ્પર્શતી નથી, તારી ચીજને બીજી ચીજ સ્પર્શતી નથી. એ ત્રીજી ગાથામાં વાત આવી કે પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, સ્પર્શે છે. પોતે પોતાના અનંત ધર્મના ચક્રને ચુંબે છે, સ્પર્શે છે. આ ત્રીજી ગાથામાં વાત આવી ગઈ છે. તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, એટલે બીજા દ્રવ્ય એટલે બીજું દ્રવ્ય આ દ્રવ્યને સ્પર્શતું નથી, એટલે કે એક દ્રવ્ય બીજા કોઈ દ્રવ્યને સ્પર્શતું નથી. પછી કરવાની તો વાત ક્યાં રહી? આ મૂળ વાત છે. સર્વજ્ઞ પરમેશ્વર ફરમાવે છે કે અમે તારા કાંઈ કરતા નથી, અમે તારામાં કાંઈ કરવા વાળા નથી, અમે તારું કાંઈ નથી, તું અમારો કાંઈ નથી. અમે પરમેશ્વર અને તું અમારો ભક્ત એમ છે નહીં. અમે તારા તારણહાર અને તું તરનારો એમ છે નહીં. કેમ કે ભિન્ન દ્રવ્યોમાં કરતું કર્મ ઘટના હોતી નથી, બે દ્રવ્યો વચ્ચે કરતા કર્મની ઘટના બનતી નથી. એટલે ભગવાન એમ કહે છે કે અમે તારા તારણહાર અને તું તરનારો એમ નથી, અમે તારું કાંઈ કાર્ય કરતા નથી, અમે તને તારતા નથી. તો પેલું આવ્યું ને પેલું તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ ભૂતાણમ બોયગાણમ, આ બધું શું? આ બધી અનાદિની જે વાત આવી એ બધી ખોટી, શાસ્ત્રની વાત ખોટી? ખોટી નથી પ્રભુ, એ વ્યવહાર નહીંના કથન છે. જ્યારે તારો પુરુષાર્થ એવો ઉપડ્યો છે ત્યારે તને નિમિત્ત તરીકે સમોસરણમાં ભગવાનની વાણી છે, અથવા તો ગુરુની દેશના છે, ગુરુનો ઉપદેશ છે. એટલે એમાં તું વિનયથી એમ કહે કે મને સમ્યક દર્શન થયું, હું તર્યો, તો એ ભગવાનના કારણે, ભગવાનની વાણીના કારણે, ગુરુના ઉપદેશને કારણે. એટલે તીર્થંકર ભગવાનની વાણી છે એ અનંત જીવોને કરવાનું કારણ બને છે, નિમિત્ત કારણ બને છે. એટલે ખોટું નથી, શાસ્ત્રમાં વાત આવી એ બરાબર જ છે, પણ એ વ્યવહારનયના કથન છે. અને એ વ્યવહારનયના કથનને જેમ છે તેમ સમજવાના છે કે ભગવાનની વાણી છે એ દ્રવ્યશ્રુત છે, અને એવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને મનન મંથન ચિંતન કરતા જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, અને જો એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ પ્રગટ કરે છે તો એ તર્યો છે, અને એ તર્યો છે એમાં એમ કહેવાય કે ભગવાનની વાણી છે એ એને તારનાર છે. શ્રી તીર્થંકર ભગવાન છે એ આપણા તારણહાર છે એમ વ્યવહારથી કહેવાય. પણ જે તર્યો છે એને માટે કહેવાય કે બધાને માટે કહેવાય? જે તર્યો જ નથી એને તો ભગવાનની વાણી ક્યાં નિમિત્ત થાય છે? એટલે પોતે તરે તો ભગવાનની વાણી એમાં નિમિત્ત થાય, તો ભગવાનની દિવ્ય ધ્વનિ એમાં નિમિત્ત થાય, ભગવાનની દેશના એમાં નિમિત્ત થાય. પોતે તરે તો, એવો પુરુષાર્થ કરે તો થાય, અન્યતા તો થાય નહીં. એટલે એ દ્રવ્ય, ભગવાનનું દ્રવ્ય કે એ ઓમકાર ધ્વનિ જે પર છે એ તારા સ્વમાં કાંઈ કરતું નથી. ભિન્ન વસ્તુઓમાં કરતા કર્મ ઘટના હોતી નથી. જો આ સિદ્ધાંત કહે છે કે મુનિજનો અને આ લૌકિક જનો તત્વને અકર્તા દેખો એમ આ મહાપુરુષોએ કહ્યું છે. મુનિજનોને પણ એમ કહ્યું છે કે જેઓ જો આવી દ્રષ્ટિ ન ધરાવતા હોય તો એમને અને લૌકિક જનોને એવો ઉપદેશ આપ્યો છે કે મુનિજનો અને લૌકિક જનો તત્વને અકર્તા દેખો, એટલે કે કોઈ કોઈનું કરતા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છે એમ શ્રદ્ધામાં લાવો. આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ એક જ્ઞાન માત્ર વસ્તુ છે, તેને તું રાગનો અને પરનો અકર્તા દેખ. દેખ એટલે એવી તું શ્રદ્ધા કર. શું કહ્યું? આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ એક જ્ઞાન માત્ર વસ્તુ છે, તેને તું રાગનો અને પરનો અકર્તા દેખ. રાગનો પણ એ કરતા નહીં અને પરના કાર્યનો પણ એ કરતા નહીં, એમ તું એને દેખ એટલે એમ તું શ્રદ્ધા કર એમ અહીં કહે છે. કેમ કે પરદ્રવ્ય પરનું અકર્તા જ છે, એટલે એક દ્રવ્ય છે તે બીજા દ્રવ્યનું અકર્તા જ છે. આ વાસ્તવિક શ્રદ્ધાન છે અને સંકિતીને આવું શ્રદ્ધાન હોય છે. તો આ રીતે આપણે આ કળશ 201 અહીંયા પૂરો કરીએ છીએ. ઘણી પ્રયોજનભૂત વાત એમાં આવી. જુદા જુદા પ્રકારે દ્રવ્યની સ્વતંત્રતા દ્વારા બે દ્રવ્ય ભિન્ન છે, બે દ્રવ્ય વચ્ચે કોઈ સંબંધ નથી, એટલે એ દ્વારા અકર્તા ભાવ આપણને ઘણી સારી રીતે ગુરુદેવે સમજાવ્યો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદાન બોલીએ.
સુખદાન.